સંવત 1876ના પોષવદી પંચમીને દિવસે પાછલો પહોર દિવસનો હતો. પાછલો પહોર દિવસનો એટલે સંધ્યા સમયની નજીકનો, સાંજ પડવાની નજીકનો સમય, જે દિવસનો પાછલો પહોર કહેવાય. ત્યારે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની જોડે જે ઓરડો છે તેની ઓસરીએ ઉગમણે મુખારવીન ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે કસુંબી રંગનો છેટે રેંટો બાંધ્યો હતો અને પોતાના મુખારવીન આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. એ અક્ષરધામનું મધ્ય, એ મધ્યની વચ્ચે મહારાજ જે વાસુદેવ નારાયણનો ઓરડો છે તેની જે પડખે બીજો ઓરડો છે એ ઓરડાની ઓસરી અને એની ઉગમણે મુખારવીને મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન છે. ધોળા વસ્ત્ર મહારાજે ધારણ કર્યા છે, ધોળો ખેસ પહેર્યો છે, ધોળી ચાદર ઓઢી છે અને કસુંબી રંગનો રેંટો એટલે આંટીવાળી જેને પાઘડી કહેવામાં આવે છે એવો છેડો બાંધ્યો છે અને પોતાના મુખારવીની આગળ ભગવાનના એકાંતિક સંતો ભક્તો એની સભા ભરાઈને બેઠી છે. આપણે પણ એ સભાના ભાગીદાર બની. તે સમયે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, સત્સંગની માનું જેને બિરુદ પ્રાપ્ત થયું છે એવા સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામીએ મહારાજને એક બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કયા છે? અહીંયા વાલા ભક્તો બે વાત પ્રશ્નની અંદર સમજીએ. અહીંયા મુક્તાનંદ સ્વામીએ બે હેતુ પણ બતાવ્યો છે અને સાધન પણ બતાવ્યું છે. હેતુ એવો બતાવ્યો છે કે ભગવાનને પ્રસન્ન કરવા માટે, એટલે જીવાત્મા જે કંઈ દાખલો કરે છે, જે કંઈ સાધન કરે છે એનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ કે ભગવાનની પ્રસન્નતાને અર્થે. અને એ પ્રસન્ન કરવાના સાધનો, અહીંયા બીજો જે તર્ક આવે છે, જે બીજો કે વાત આવે છે, શબ્દ આવે છે મહત્વનો, એ છે સાધન. સાધનનો અર્થ છે ઉપાય, ઉદ્યમ, પ્રયત્ન, કોઈ રીતિ, કોઈ માધ્યમ, અને સાધન કહેવાય. જે સાધનથી જીવાત્મા સાધના કરી શકે અથવા તો પોતાના લક્ષ્યને સાધ્ય કરી શકે, પોતાના લક્ષ્યની પ્રાપ્તિ કરી શકે એવું કોઈ પણ માધ્યમ એને સાધન કહેવાય. સાધન એટલે ખાલી ઔજાર નથી હોતા કે ખાલી સરંજામ નથી હોતા, ખાલી પૂજાપોત સાધન ન કહેવાય. મનની વૃત્તિ પણ સાધન બની શકે છે, મનની જે સ્થિતિ છે એ પણ સાધન બની શકે છે. એટલે અહીંયા આગળ મહારાજને પ્રસન્ન કરવા માટેના જે સાધન છે એટલે ઉપાયો, માધ્યમ, રીતિ, જેને આપણે ધર્મ, ભક્તિ, તીર્થ, જ્ઞાન, તપ, વૈરાગ્ય આ બધા અનંત પ્રકારના છે. એક પ્રકારનું સાધનથી કોઈ આ વસ્તુ એટલા માટે સમજવાની જરૂરી છે કે દરેકના સ્વભાવને અંગ જુદા છે અને દરેકના અંગ પ્રમાણે એને એક ઉપયોગી સાધન બને છે. હવે એ સાધનને આપણે સમજવાનું છે, ઓળખવાનું છે. આપણો હેતુ પણ સ્પષ્ટ છે કે ભગવાનની પ્રસન્નતાને અર્થે, અને જે કાર્ય, જે માધ્યમથી આપણે એ લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ, આપણા હેતુને પાર કરી શકીએ છીએ, એ જે સાધન, એ સાધનને પણ આપણે અહીંયા સમજવાનું છે. ત્યારે ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારમાં શાસ્ત્રોમાં કયા છે, આ સાધન પણ કેવા હોવા જોઈએ, શાસ્ત્ર સંમત હોવા જોઈએ. આપણી મનમાની રીતેથી ભગવાન રાજી નહીં થાય અને મનમાની રીતને સાધન પણ નહીં કહેવાય. આપણે જે સાધન શાસ્ત્રોએ પ્રતિપાદન કર્યા છે, માન્ય કર્યા છે, જેના દ્વારા ભગવાન પ્રસન્ન થાય છે, રાજી થાય છે, એવા સાધનની અહીં આગળ ચર્ચા ચાલી રહી છે. ત્યારે ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રમાં કયા છે તે પણ છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કર્યા જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન પ્રસન્ન થાય. બહુ સુંદર અહીંયા મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે શાસ્ત્રમાં અનંત પ્રકારના સાધનો, ધર્મ, ભક્તિ, વ્રત, તપ, તીર્થ, જ્ઞાન, વૈરાગ્ય આદિ અનેક એવા સાધનો શાસ્ત્રોની અંદર બતાવ્યા છે જે ભગવાનના રાજી કરવાના ઉપાયરૂપ બને છે, પણ એમાં એક એવું કયું સાધન બળવાન છે, શ્રેષ્ઠ છે, મજબૂત છે કે જે સાધન કરીએથી બીજા ભગવાન, અનેક સાધન કરે ને ભગવાન રાજી થાય, આવું એક સાધન કરે ભગવાન રાજી થાય. એટલે આ સરળતા માટે પૂછ્યું છે. અહીંયા આગળ જીવાત્મા દરેક સાધનને નથી અનુસરી શકતા, જીવાત્મા દરેકમાં રૂચિ નથી હોતી, દરેકની દરેકમાં વૃત્તિ નથી હોતી, આવડત નથી હોતી, સમજણ નથી હોતી, ઘણા બધા અભાવ આવતા હોય છે. પણ એક એવું અંગને મજબૂત કરવું જરૂરી છે કે જેને કરીને એ જીવાત્મા એ આ ભવસાગર તરવાને માટે, ભગવાનને રાજી કરવાને માટે એ સક્ષમ બની શકે. એમાં કયું ઉત્તમ સાધન છે કે જેને અનુસરીને બધા સાધનોને જેમ ભગવાન રાજી થાય એવા એક સાધન કરીને રાજી થાય. ત્યારે પ્રશ્ન પૂછ્યો છે કે પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કર્યા જેવા ભગવાન પ્રસન્ન થાય છે તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય છે. અહીંયા ભગવાનના રાજીપાનું મહત્વ છે વાલા ભક્તો, સાધનનું મહત્વ નથી. આ વાત તો બહુ સમજવાની છે. બળવાન સાધન છે પણ ભગવાન રાજી જે સાધનથી ન થાય એ સાધન વ્યર્થ છે. અહીંયા શાસ્ત્ર પ્રમાણે વાત કરે છે. આ વાત એટલા માટે સમજવાની કે રાજીપાનો મહિમા કેમ છે, કારણ કે જીવાત્માને જે કંઈ ફળની પ્રાપ્તિ થાય છે એના કર્મને આધીન થાય છે. આ નીતિ છે, આ વ્યવહાર છે, આ પ્રકૃતિ છે અને આ ધર્મ છે કે જીવાત્માને અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ. જીવાત્મા જે પણ કર્મ કરે છે એ કર્મના ફળને ભોગવે છે. પણ કર્મબંધન અને માયાબંધનમાંથી મુક્ત થવું છે, માયાના બંધનમાંથી અને કર્મના બંધનમાંથી મુક્ત થવું છે. કર્મ જ્યાં સુધી કરશે જીવાત્મા ત્યાં સુધી આસક્ત કર્મ કરશે, વિષયી કર્મ કરશે તો જીવાત્માને બંધનરૂપ થશે. આપણે જીવાત્માને મુક્ત થવું છે તો એને એ કર્મબંધનમાંથી પણ મુક્ત થવું પડે. અને કર્મબંધનમાંથી માયાના બંધનમાંથી જો મુક્તિ મળતી હોય, જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ થતી હોય તો એ કેવળ ભગવાનની કૃપાએ કરીને થાય છે. અને ભગવાન જો કૃપા કરતા હોય તો એ ભગવાન કેવળ રાજી થયા હોય તો કૃપા કરે છે. પરાણે કૃપા નથી વરસતી, એ ભગવાનને રાજી કરવા પડે. આ મહત્વનો પ્રશ્ન એટલા માટે બની રહે કે ભગવાનને રાજી કરવાના સાધનો પૂછવામાં આવ્યા છે અને એ પણ શાસ્ત્ર સંમત જે હોય એમાં પણ જે બળવાન હોય, જે સચોટ જેની પ્રાપ્તિ અસરની આપણને કરાવનાર હોય એવા પ્રશ્ન એને અનુસંધાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. એટલે ભગવાનની રાજીપાનું મહત્વ અહીં આગળ રહેલું છે કે એક સાધને કરીને ભગવાન રાજી થાય એવું કયું સાધન છે. એ તે એવો એક ઉપાય કહો મહારાજને પૂછે છે મુક્તાનંદ સ્વામી. મહારાજ એક એવો ઉપાય બતાવો ને, ઘણા બધા વ્રત તપ ઉત્સવ અમે તો કરીએ જ છીએ પણ કોઈ એક એવું સાધન બતાવો કે જેને કરીને ભગવાન આ બધાએ સાધનો કર્યાનું ફળ એમાં આવી જાય. ભગવાન જેમ અનેક સાધન કરીને રાજી થતા હોય એવું એક સાધને કરીને ભગવાન રાજી થાય તેવો એક ઉપાય કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો. મહારાજ હવે અહીં આગળ આપણા ઉપર બધા ઉપર કૃપા કરીને, સમગ્ર સત્સંગ સમાજ ઉપર, સભા ઉપર કૃપા કરીને મહારાજ કહે છે કે લ્યો તો સાંભળી લો, એક જ એવું સાધન છે, એક એવી નીતિ છે, એક એવું માધ્યમ છે જેને કરીને ભગવાન અતિ રાજી થાય છે એવું અમે તમને જણાવીએ છીએ, સાંભળી લો. મહારાજ પોતાનો અભિપ્રાય, મહારાજ શેમાં રાજી થાય છે, મહારાજ સ્વયં અહીંયા બતાવે છે. ભગવાનને રાજી આપણે કહીએ ને, અમે આમ કરીને ભગવાનને રાજી કરી લઈએ, અમે આમ કરીને રાજી કરી લઈએ, અમે જે કરીએ છીએ ભગવાનને રાજી કરવા કરીએ છીએ. વાલા ભક્તો, ભગવાનનો રાજીપો શેમાં છે એ જાણવું હોય તો શાસ્ત્રને અનુસરવું પડે, ભગવાનની વાણીને અનુસરવું પડે. અને એ વાણીને આપણે જો માધ્યમ કરીને, એને માપદંડ કરીને જો આપણે આપણા આત્મને ચિંતન કરીને મઠારીએ તો આપણને એ યોગ્યતાની પ્રાપ્તિ થાય. એટલા માટે ત્યારે મહારાજ બોલે, શ્રીજી મહારાજ બોલ્યા છે, એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો. જે ભગવાનનો દ્રઢ આશરો એ એક સર્વ સાધનમાં મોટું સાધન છે. વાલા ભક્તો, ભગવાનનો આશરો આ વસ્તુને ખૂબ સમજવા જેવી છે. કારણ કે ઘણા પોતાના ધર્મ આચરણને, ઘણા પોતાની ભક્તિને, ઘણા પોતાના જ્ઞાનને, ઘણા પોતાના વૈરાગ્યને, ઘણા પોતાની મોટપને, ઘણા પોતાના દાનને, ઘણા પોતાની સંપત્તિને, આ અનેક પ્રકારના જે સાધનો છે એમાંથી સત્કાર્ય જ્યારે કરતા હોય ત્યારે અહંકારે યુક્ત થઈ ગયા હોય અને એવા અહંકારે યુક્ત પોતાના સાધનનું બળ માની લે છે કે અમે દાન કર્યું છે ભગવાન ક્યાં જવાના છે, અમે ભક્તિ કરી છે ભગવાન કેમ મોક્ષ નહીં કરે, અમે ધર્મ પાલન કરીએ છીએ ભગવાન રાજી કેમ નહીં થાય. પણ મહારાજ કહે છે કે બધા સાધનોની અંદર હું એ સાધનોની ગૌણતા નથી બતાવતો. એ સાધનો ખરાબ છે, નકામા છે એવો મારો કહેવાનો વિષય નથી. એ સાધનો પણ ઉપયોગી છે. પણ આપણે અહીંયા પ્રશ્ન એ સમજવાનો છે કે ભગવાન રાજી શેનાથી થાય છે. જો એ સાધને કરીને જો ભગવાન રાજી ન થાય તો એ સાધન કોઈ ઉપયોગના નથી. અને એમાં પણ આવા અનંત પ્રકારના સાધનો કરે ભગવાન જેવા રાજી થાય છે, એ રાજીપો કેવળ ભગવાનના આશ્રય કરીને ભગવાન રાજી થાય છે. આશ્રયનો અર્થ શું છે? આમ તો આશ્રયનો અર્થ થાય શરણાગતિ, શેલ્ટર, કોઈના શેલ્ટરમાં રહેવું, દેટ મીન્સ આશ્રય, એનો અર્થ થાય આશ્રય. અતિશય પણ શેલ્ટર એટલે ખાલી આશ્રયમાં જવું એવો ભાવ નથી. અહીંયા શાસ્ત્ર વચનની અંદર થોડીક વિશેષતાઓ રહેલી હોય છે. ભગવાનના આશ્રય પણ આમાં રહેવું, આશ્રય શબ્દની વ્યાખ્યામાં ઘણું બધું સમાયેલું છે. શબ્દ આશ્રય જ છે પણ આશ્રય શબ્દની અંદર એનો અર્થ થાય કે અતિ વિશ્વાસપૂર્વક મન કર્મ વચનથી ભગવાનના શરણે થવું, ભગવાનમાં સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ રાખી અનુગત થવું, ભગવાન ઉપર ભરોસો કે મારું કલ્યાણ, કાળ કર્મ ને માયાથી મારું રક્ષણ, મારો ઉદ્ધાર, મને કર્મબંધનમાંથી મુક્તિ અપાવનાર જો કોઈ સામર્થ તત્વ હોય આ સંસારની અંદર, આ બ્રહ્માંડની અંદર, તો એ પરબ્રહ્મ પુરૂષોત્તમ નારાયણ છે અને હું એના શરણે જઉં છું. હવે હું મન કર્મ વચને એનો દાસ થઈ ગયો છું, એના શરણમાં છું. અને શરણાગતિની રીત પણ વાલા બહુ અન્યારી છે કે ભગવાનની આજ્ઞાને અનુસરવું, એના શરણમાં ગયા પછી ભગવાનની આજ્ઞાને અનુસરવું. ગીતામાં ભગવાન કૃષ્ણચંદ્રએ અર્જુનજીને આ જ વાત બહુ જ સમજાવ્યો છે કે જ્ઞાનની નીતિની બહુ બધી મોટી વાતો કરી, વ્યવહારની મોટી વાતો કરી, પણ પછી ભગવાન ગીતાનો ઉપદેશ આપતા અર્જુનજીને કહે છે, હે અર્જુન, સર્વધર્માન પરિતજ્ય મામેકમ શરણમ વ્રજ. અહીંયા શરણાગતિનો મહિમા આપણને ગીતાજીએ સમજાવ્યો છે. અર્જુનજીને કહે છે, તમે બીજા બધા વિચારોને, બીજા બધા તર્કોને, તમારી બુદ્ધિના જે પ્રયત્ન છે એ બુદ્ધિની એને મૂકી દો, અત્યારે તમારા માટે ઉપયોગમાં નહીં આવે. જો તમારે કલ્યાણ કરવું હોય, અહમ તો આપે સર્વ પાપે ભ્યો મોક્ષે શ્યામી મા સુચા, તમારે જો આ બધા કર્મ બંધનમાંથી મુક્ત થવું હોય, મોક્ષની પ્રાપ્તિ થવી હોય, તમે મારા શરણે આવી જાઓ. ભગવાનની શરણાગતિ એટલે માત્ર નજીક રહેવું, એને શરણાગતિ નથી કહેવું. પરાણે પાસે બેસી રહેવું, પરાણે ભગવાનના મંદિરની અંદર જતું રહીને બેસી રહેવું, જબરજસ્તી મન હોય કે ન હોય, ભગવાનની આજ્ઞા વર્તાતી કે ન હોય, કોઈ આશ્રમની અંદર કંઠી બાંધી તિલક ચાંદલો કરી લીધું, આ બધું પરાણે કરવાથી કે જબરદસ્તી દુનિયાને દેખાડવા કરવાથી શરણાગતિ નથી થતી. મન કર્મ ને વચનથી ભગવાનની આજ્ઞામાં રહીને ભગવાનને શરણે રહેવું, પરમાત્માને સમર્પિત થવું અને ભગવાનની મરજીમાં રહેવું, એની નામ શરણાગતિ છે. ભગવાન એની રક્ષા કરે છે જે ભગવાનના શરણે હોય. અને એવા એટલે શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમત્ય તુલમ હિ મન્યતે સહેજાનંદ ગુરૂમ ભજે સદા. આપણા શાસ્ત્રોએ, આપણી સ્તુતિઓએ એ પરબ્રહ્મ પુરૂષોત્તમ ભગવાન શ્રીહરિને કેવા બતાવ્યા છે કે શરણાગતના જો જે ભગવાનના શરણે, એના પાપ પર્વત જેવા કેમ ન હોય, એટલે એમાંથી ભગવાન એની મુક્તિ કરાવી અને પોતાના શરણે જયારે જીવાતમાં આવે છે, કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદમ શ્રીકૃષ્ણ દેવ શરણમ પ્રપન્નો સ્મી સપાતુ મામ. મહારાજ, અકાળ કર્મ ને માયાના ભયથી હું ભયભીત છું, મને તમારા શરણે લો, તમારા આશ્રયમાં લો, તમારા શરણાગત મને કરો અને હું મનકર્મ વચન તમને સમર્પિત થઉં છું. હું મારા મનકર્મ વચનથી તમારી મરજીની અંદર, આજ્ઞાની અંદર, તમારી રૂચિની અંદર તમને ગમતામાં હું રહીશ અને એટલા માટે મહારાજ મારી રક્ષા કરો, મારો ઉદ્ધાર કરો. આવો પ્રાર્થના આપણા શાસ્ત્રોએ આપણને શરણાગતિ મંત્રનો પહેલો પગથિયું આપણને શીખવાડ્યું છે. આજે એ નીતિને ધ્યાનમાં રાખી ભગવાન અહીંયા શ્રીજી મહારાજ વચનામૃતમાં એમ કહે છે કે એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તો તે કહીએ તે સાંભળો. જે ભગવાનનો જે દ્રઢ આશરો, અને આશરો પણ દ્રઢ, આ વસ્તુને ખૂબ સમજવા જેવી છે, દ્રઢ આશરો એ એક સર્વ સાધનમાં મોટું સાધન છે, તેને કરીને ભગવાન રાજી થાય છે. અને તે આશરો અહીંયા મહારાજે ફરી સ્પષ્ટતા કરી, પહેલા દ્રઢ શબ્દ તો વાપર્યો છે પણ મહારાજ અહીંયા ફરી એને પુનરાવર્તિ કરી. મહારાજ કહે છે, તે આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિશે કોઈ પોલ રહે નહીં. એ આશરો પણ કેવો જોઈએ? અતિ દ્રઢ જોઈએ. અતિ શબ્દનો અહીંયા ઉપયોગ કર્યો, અતિ એટલે સર્વસ્વ, સર્વ રીતે. આશરો કેવી રીતે દ્રઢ હોવો જોઈએ? પોલ કોને કહેવાય? તો જેની અંદર ભગવાનના શરણે આવ્યો છે, શરીરથી આવ્યો છે પણ મનથી નથી આવ્યો, અથવા તો વિચારોની અંદર વિકલ્પો છે, જેના સમજણમાં, જેના વિશ્વાસમાં, જેની નિષ્ઠામાં, જેના સમર્પણ ભાવમાં, જેની આજ્ઞાપાલનમાં, વર્તનમાં, જેને ભરોસામાં, ભગવાનમાં ભરોસામાં, જેને સંશય હોય, જેને કોઈ બીજો વિકલ્પ વિચાર હોય, ત્યારે સમજી લેવું કે એના દ્રઢ આશ્રયમાં પોલ છે. એની એ આશ્રયપણાની અંદર, એની સમજણની અંદર એ અતિ પોલ છે, એમાં ન્યૂનતા છે, કંઈક ખામી છે, એમાં પૂર્ણ અતિ દ્રઢ નથી. મહારાજ કે કેવો આશરો હોય દ્રઢ જેનાથી ભગવાન રાજી થાય? તો અતિ દ્રઢ આશ્રય, આશરો જે કરે ત્યારે મહારાજ એની અંદર રાજી થાય છે. એમાં કોઈ પણ પ્રકારે પોલ હોય તો હજુ મહારાજની રાજી પામાં એટલી આપણા ઉપર એટલો રાજીપો ઉતરતો નથી. પછી મહારાજ અહીંયા એ આશ્રયની રીત સમજાવે છે. એ આશ્રયમાં ત્રણ ભેદ છે વાલા ભક્તો. આશ્રયનો ભાવ તો એક જ છે, એક જ પણ આશ્રય એટલે ભગવાનને સમર્પિત થવું, ભગવાનને શરણે થવું, ભગવાનની આજ્ઞામાં વર્તવું, ભગવાનના થઈ જવું અને ભગવાનને મનકર્મ વચનને ભગવાનની અનુવૃત્તિની અંદર રહેવું, એનું નામ આશ્રય છે. પણ અહીંયા આશ્રયની રીત છે, માધ્યમ જુદા જુદા છે, એટલે ત્રણ પ્રકારના ભેદ બતાવે છે અને અનુસરવાના પ્રકાર જુદા છે. આશ્રયના જુદા પ્રકાર નથી, આશ્રય અલગ અલગ ન હોય, આશ્રય ભગવાનનો જ આશ્રય છે પણ એની અનુસરવાની રીત જુદી છે. એટલા માટે વાલા ભક્તો અહીંયા આગળ શાસ્ત્ર વચન પ્રમાણે એની અંદર એના પ્રકાર અનુસરવાના પ્રકારના ભેદ મહારાજ અહીંયા બતાવે છે. એમાં પહેલો પ્રથમ પ્રકાર મહારાજે બતાવ્યો એક મૂળપણે. આ વાત બહુ સમજવા જેવી છે. મૂળ શબ્દનો સામાન્ય અર્થ આપણે કરવા જઈએ તો અબોધ થાય, બુદ્ધિ વગરનો, જેને સમજણ વગરનો. પરંતુ અહીંયા શાસ્ત્ર જયારે વાત કરે છે તો એ કોઈનો તિરસ્કાર કે તડછોડવા માટે વાત નથી કરતો. એ સમજણની એક પ્રક્રિયા બતાવે છે કે જયારે બુદ્ધિની સ્થિતિ કેવી હોય, મૂળપણે વર્તી હોય. મૂળપણાનો અર્થ થાય જડતાપૂર્વક. એવું નથી કે બુદ્ધિ નથી, બુદ્ધિ છે, પણ શાસ્ત્રનો એવો યોગ નથી, એટલું ઊંડું એનું વાંચન નથી કે ભગવાનપણાનો અતિશય મહિમા સમજાણો નથી, ભગવાનની જે ઐશ્વર્ય પ્રતાપ એને હજુ યથાર્થપણે જાણ્યો નથી, એટલે એ ભગવાનનું એને પોતાના આત્માનું જ્ઞાન નથી, સૃષ્ટિ સંસારનું બ્રહ્માંડનું એને જ્ઞાન નથી વગેરે. જે જ્ઞાનની વાતો જે શાસ્ત્રોની અંદર બતાવી છે એ જ્ઞાનની વાતને સમજવાનો યોગ નથી થયો. બુદ્ધિ છે પણ યોગ નથી, એટલે વાત સમજાણી નથી, એ વાતની અંદર ઊંડાણ નથી, ઉતર્યું નથી. પણ છતાં પણ એ સ્વબુદ્ધિથી એ શાસ્ત્રોનો અર્થોનું ઊંડું વાંચન ન હોય, ભગવાનનાપણાનું અતિશય જ્ઞાન ન હોય, એટલે બુદ્ધિ અપરિપક્વ છે હજુ. અને એના કારણ ઘણા હોઈ શકે, ઉંમરના કારણે પણ અપરિપક્વ બુદ્ધિ. નાનું બાળક હોય તો એને શાસ્ત્ર વચનમાં એટલું જ્ઞાન નથી. આપણે બધાએ નાનપણથી સત્સંગ કરીએ છીએ, આપણને ત્યારે શાસ્ત્રોનું આટલું જ્ઞાન નહોતું. બાળપણમાં માતાના પિતાના અથવા તો દાદા દાદીની સાથે મંદિરે જતા ત્યારે મંદિરનું મહાત્મ્ય એટલું નહોતું, પણ એ સમજણની અંદર અભાવ હતો. પણ જે શાસ્ત્ર વચન છે, જે પોતાના ગુરુ છે, સદગુરુઓ જે છે, પોતાના વડીલ છે, એના વચનમાં અતિ વિશ્વાસ હતો કે ના, અમારા દાદા, અમારા બાપુજી, અમારા ગુરુએ જે અમને ઉપદેશ આપ્યો છે એ અમારા કલ્યાણ માટેનો ઉપદેશ છે અને એ શાસ્ત્ર સંમત છે. કારણ કે આપણે પ્રથમથી આપણે જોઈએ છીએ વચનામૃતમાં મહારાજને રાજી કરવાના ઉપાયો શાસ્ત્રમાં અનેક પ્રકારે કયા છે. એટલે જે સાધન શાસ્ત્ર સંમત છે, એવા જે શાસ્ત્ર સંમત જે વચનો છે, ભગવાનની આજ્ઞા સંમત જે વચનો છે, તે વચનમાં અતિ વિશ્વાસ કરીને ભરોસો મૂક્યો અને આપણે એ માર્ગને અનુસર્યા. એટલે ભગવાનનો આશ્રય મૂળપણાને સમજણ, પોતાનું સ્વજ્ઞાન એટલું બધું પ્રકાશિત નથી થયું, પણ વિશ્વાસ વચનની અંદર હતો અને વચનના વિશ્વાસે કરીને, સદગુરુના વચનના વિશ્વાસ, વડીલોના વચનના વિશ્વાસે કરીને આપણે એ માર્ગને અનુસરીએ, એ વસ્તુને દ્રઢ પકડી રાખીએ. આપણા સંપ્રદાયની અંદર એક પ્રસંગ આવે છે કે એ ગામમાંથી સવારના પરોઢિયાનો સમય હતો અને સંતો વિચરણ કરતા નીકળ્યા ત્યારે એક બાઈ પોતાના આંગણાની અંદર ઝાડુ મારતી હતી, પોતાનું આંગણું સાફ કરતી હતી અને એમાં સંતોના મુખેથી સવારે પ્રભાતનો સમય હતો એટલે સંતો પ્રભાતિયા ગાતા હતા, ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું, અને એ શબ્દો એના કાને ચડી ગયા. અને એ ચડી ગયા એટલે એને કહ્યું કે આ શું ગાય છે. ત્યારે કીધું કે અમારા ભગવાનનું આ પ્રભાતિયું છે. હવે એને બહુ શાસ્ત્રોનું વેદોનું કંઈ જ્ઞાન એટલું નહોતું, ભગવાનપણાની પ્રતીતિક મહિમાન એટલું નહોતો, પણ એને શબ્દ એના કહે ભગવાનને રાજી કરવા અમે આ કીર્તન ગઈએ છીએ, તો એ કીર્તન એ અવારનવાર ગાવા માંડી, મહારાજે એનું કલ્યાણ કર્યું છે. તો મૂળપણાની એવી ભક્તિ, એને પોતાને અંદર કદાચ જ્ઞાનથી અનુભવ ન હોય પણ એને વિશ્વાસથી એટલો દ્રઢતા હતી કે મને જેમ શબરી હતી, શબરીને એમના ગુરુએ કીધું કે તમને ભગવાન રામનો ભેટો થશે, એ વિશ્વાસ હતો અને વિશ્વાસના કારણે શ્રદ્ધા એની કેટલા વર્ષો સુધી એને ટકાવી રાખી ભક્તિ માર્ગની અંદર, ભગવાનનું ભજન કરવાની અંદર એને. એટલે મૂળપણાની જ્ઞાનથી જ માત્ર ભક્તિ વધે એવું નથી, પણ સમજણથી પણ જો એક વિશ્વાસ બેસે, શાસ્ત્ર સંમત વાતમાં વિશ્વાસ બેસે, એવા સદગુરુઓના ગુરુજનોના વચનોની અંદર વિશ્વાસ બેસે તો એ મૂળપણાની ભક્તિ દ્રઢ થાય. મહારાજે કીધું કે એક મૂળપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે અને અતિ મૂળ હોય એની સ્થિતિ કેવી હોય કે બ્રહ્મા જેવા હોય તે આશ્રયને આશ્રયમાં ડોલાવે તો પણ ડોલે નહીં. વાલા ભક્તો, આ અતિ મહત્વના શબ્દો વચનામૃતમાં મહારાજે કીધા. બ્રહ્મા જેવા, બ્રહ્મા જેવા એટલે બ્રહ્માજી જ્ઞાનનું પ્રતીક છે અને બ્રહ્માજી સામર્થ્યનું પણ પ્રતીક છે, કારણ કે આ સમગ્ર સૃષ્ટિ અને સંસારની રચના બ્રહ્માજી દ્વારા થઈ છે એવું આપણા શાસ્ત્રો કહે છે. તો જે સૃષ્ટિની રચના કરવા સામર્થ્ય છે, અતિ સામર્થ્યવાન છે અને વેદના પઠેતા છે, ચાર મુખે વેદ ભણે છે, એવા જ્ઞાની પણ છે, એટલે એવા બ્રહ્માજી જેવા મોટપનું અવલંબન કરીને, પોતાની સામર્થ્યનું અવલંબન લઈને, પોતાના સામર્થ્યનો ભય અથવા તો એનો પાવર દેખાડીને જો આપણને ડોલાવવા પ્રયત્ન કરે તો પણ આપણી સમજણમાં ભેર પડે નહીં. અત્યારે કળિયુગની અંદર નાની નાની બાબતોની અંદર લોકોની સ્થિતિ ડગી જતી હોય છે. એ બતાવે છે કે આપણે ક્યાં છીએ, આપણી સમજણ ક્યાં છે, આપણી ભક્તિ ક્યાં છે. મહારાજ અહીં આગળ કેવા શબ્દો વાપર્યા, બ્રહ્મા જેવો હોય બ્રહ્માજીવો એટલે બ્રહ્માજી એકની જ વાત નથી, એમના જેવા જે પણ હોય, સામર્થ્ય યુક્ત હોય, ઐશ્વર્ય યુક્ત હોય, જ્ઞાને યુક્ત હોય, એ પોતાના જ્ઞાનનું, મોટપનું, સામર્થ્યનું અવલંબન ઓઢીને જો જીવાત્માને ભરમાવા પ્રયત્ન કરે તો પણ જીવાત્મા ભરમાય નહીં. બ્રહ્મા જેવો હોય ને તે આશ્રય ડોલાવે તો પણ ડોલે નહીં. એનો વિશ્વાસ મજબૂત છે, એનો એનો આત્મબળ મજબૂત છે, એને ભરોસો મોટો છે, એને શાસ્ત્ર વચનમાં પોતાના ગુરુજનોની અંદર ભગવાનના સ્વરૂપની અંદર એને ભરોસો બેસી ગયો છે, અને એ ભરોસો એને એ બ્રહ્માજીના શબ્દ કરતા વિશેષ છે. માટે એવા સામર્થ્યવાન કોઈ વ્યક્તિ હોય એના શબ્દ કરતા શાસ્ત્ર વચનને એ વધારે દ્રઢપણે સમજે અને માને, એમાં વિશ્વાસ રાખે અને એને અનુસરે, ત્યારે મૂળપણાની એ ભક્તિ થઈ. અને બીજો પ્રકાર હવે અહીંયા મહારાજ બીજો પ્રકાર બતાવે છે, અને બીજો પ્રકાર એ છે જે ભગવાનમાં જે પ્રીતિ. બીજો પ્રકાર, પહેલો મૂળપણાની મહારાજ અહીંયા વાત કરી અને હવે બીજો પ્રકાર બતાવે છે કે જે ભગવાનના સાથે પ્રીતિ. પ્રીતિનો અર્થ ભક્તિનું માર્ગ જ પ્રીતિથી અનુસરે છે, અથવા તો પ્રીતિથી એનું ઉદગમ થાય છે. જ્યારે જીવાત્માને ભગવાન સાથે અતિશય અનુરાગ થાય, અને અનુરાગનો પણ વ્યાખ્યા આપણા શાસ્ત્રોએ વિદ્વાનોએ કરેલી છે કે નિસ્વાર્થ, નિશ્ચલ અને નિર્મળ, કોઈ અપેક્ષા વગર, કેવળ પ્રસન્નતા, ભગવાનની પ્રસન્નતા, પોતાના પ્રિયતમ એની પ્રસન્નતા, એ જ આપણું સુખ છે એવું માનીને જ્યારે જીવાત્મા કર્મ કરે, ત્યારે એ પરમેશ્વરના સુખની આગળ, પરમેશ્વરના પ્રસન્નતારૂપી સુખની આગળ એ સંસારના તમામ સુખ એને તુચ્છ લાગે, ન્યોછાવર કરી દે, ગમે તે જતું કરવું પડે. એટલા માટે કહે છે ને, દેહ, ધન, ધામ, પરિવાર એ ભગવાન માટે આપણે કુરબાન કરી. એવા નંદ સંતોએ કીર્તનોમાં શબ્દો લખ્યા છે કે દેહ, ધન, ધામ આપણું બધું ભગવાનને અર્થે સમર્પિત કર્યું, તો એ ક્યારે થઈ શકે કે ભગવાનની પ્રસન્નતાનો મહિમા એ બીજા સુખ કરતા વિશેષ જણાણો, વિશેષ સમજાણો, ત્યારે એ ભગવાનના સ્વરૂપની અંદર એ પ્રીતિ સ્વરૂપ છે. એ ભગવાનમાં અનુરાગ એટલો હતો કે એના સુખની આગળ જગતનું સુખ તુચ્છ દેખાણું, અને ભગવાનને જ રાજી કરવાનું એક તાન રહ્યું. જેમ ગોપિકાઓની ભક્તિ હતી, વાલા ભક્તો એમની જે સમજણ હતી, ભગવાન સાથે એવો અનુરાગ થયો, એવી લગ્ની લાગી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સંતોની સમજણ હતી. જોકે એમની સમજણ અહીંયા વચનામૃતમાં સમજણ જ્ઞાનની બતાવી છે, પણ છતાંય ભગવાન સાથેનો એટલો અનુરાગ પણ એમને હતો કે જે અનુરાગે કરીને એ ભગવાનને રાજી જેમાં થાય, એક જ અમારે તાન છે, બીજું કોઈ તાન નથી. એટલે એવી જેને પ્રેમનું લક્ષણ હોય અને જે પ્રકારે દ્રઢતા કરી હોય ભગવાનને રાજી કરવા, ભગવાનના થવા માટે, ભગવાનની આજ્ઞામાં પછી એ વર્તવામાં ખામી ન રાખે, ભગવાનના વચનમાં વર્તે, વચન પણ કહેવા ન પડે, ભગવાનને ગમતામાં વર્તે, ભગવાન જેમાં રાજી હોય, જે ભગવાનને ગમતું હોય એમાં અનુસરે, અને એવું કરીને ભગવાનને રાજી કરે, અને ભગવાનના શરણમાં જ હંમેશા રહે, ભગવાનને છોડીને, ભગવાનને મૂકીને, પોતાના પ્રિય છે અને એટલા માટે પોતાના પ્રિયતમ એવા જે ભગવાન એને મૂકી અને બીજે ક્યાંય જવાનો કે બીજે ક્યાંય આશરો ગોતવાનો એ પ્રયત્ન કરે નહીં, તેને કરીને ભગવાનનો દ્રઢ આશ્રય કરે છે. અને તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોડાવે કરીને પ્રીતિ કરે તો પણ થતી નથી. જેને ભગવાનમાં માલ જણાણો એને પછી આ જગત કે જગતના વિષયો કે બીજા સુખ એની અંદર માલ જણાતો નથી. આ વાત બહુ સમજવા જેવી છે. ભગવાનને મૂકીને, કોણે મૂકીને? ભગવાનને મૂકીને, એક ભગવાન, એ તેણે કરીને ભગવાન જેને દ્રઢ પ્રીતિ થઈ હોય, પ્રીતિનું લક્ષણ બતાવે છે, જેને પ્રીતિ થઈ હોય તે પોતાના પ્રિયતમ, પોતાના ઇષ્ટદેવ એવા જે પરમેશ્વર, તેને મૂકીને બીજા પદાર્થમાં, બીજા કોઈ પણ સંસારિક વસ્તુમાં, પદાર્થની અંદર જળ પદાર્થ પણ આવી ગયા અને ચાલન પદાર્થ પણ, માનસિક પદાર્થ બધા અંદર આવી ગયા, એ તમામ પદાર્થમાં જોરાવરે કરીને પણ, જો પોતે પણ, બીજા તો કરાવે તો ન જ થાય, પણ પોતે પણ જો જોરાવરે કરીને એમાં હેત કરવા, એને પામવા, એની મહત્તા સમજવા પ્રયત્ન કરે તો અંતર ના પાડે. બુદ્ધિ એમ કે આ વસ્તુ આ બહુ સારી છે, કરવા જેવી છે, પણ મંતર આત્મા એમ કે, એનો પ્રેમ અંદરથી એમ બોલે કે ભગવાનની સન્મુખ આ, ભગવાનની તુલ્ય તો આ તુચ્છ છે, અને એ કરીને એની અંદર અભાવ લાવી દે. એટલે જગતના વિષયોની અંદર, જગતની માન મોટપની અંદર, જગતના પંચ વિષયમાં, અથવા તો દેહના સુખની અંદર એ જીવાત્મા આકર્ષાય નહીં, અને ભગવાનમાં જ એને લગ્ની સ્થિર થઈને રહે. એટલે જેને દ્રઢ પ્રીતિ હોય છે, હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોડાવરે કરીને પ્રીતિ કરે તો પણ થતી નથી. એવી રીતે દ્રઢ પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશ્રય કહેવાય. જેમ વ્રજવાસીઓનો આશ્રય હતો, એને ભગવાનના સ્વરૂપની અંદર એવો પ્રેમ, એવી લગ્ની હતી કે જેને એ ભગવાન એને વશ થઈને કાયમ માટે રહ્યા. ભલે શરીરથી અમારા છેટાડ્યા, પણ છતાંય એને વશ થયા, કારણ કે ભગવાન સાથેનો એવો પ્રેમ હતો. અને ત્રીજો પ્રકાર એ છે જેને બુદ્ધિ વિશાળ હોય, વાલા ભક્તો બુદ્ધિ વિશાળ એટલે જેની સમજણ મોટી હોય, સમજણ જ્ઞાનનું અંગ મોટું વિશેષ હોય. શાસ્ત્રનો બુદ્ધિ વિશાળનો અર્થ અહીંયા શાસ્ત્ર સંમત, કારણ કે ભગવાનને પ્રસન્નતાને અર્થે આપણે વિચારીએ છીએ પ્રશ્નના અનુસંધાને, અને શાસ્ત્ર સંમત જે શાસ્ત્રમાં ઉપાય બતાવ્યા છે એ ઉપાયની આપણે સમજણમાં અનુસંધાને આપણે વાંચીએ છીએ. એટલે અહીંયા આગળ બુદ્ધિ એટલે વ્યવહારિક બુદ્ધિની વાત નથી. વ્યવહારિક બુદ્ધિ જીવાત્માને હોઈ શકે, જીવાત્માને સંસારિક બુદ્ધિ હોઈ શકે, વિષયની બુદ્ધિ હોઈ શકે, પણ અહીંયા જે બુદ્ધિની જેની બુદ્ધિ વિશાળ હોય એની સમજણ માટે જ્યારે મહારાજ વાત કરે છે ત્યારે અહીંયા બુદ્ધિ શાસ્ત્રના અનુસંધાનમાં વાત કરી છે. તો જેને શાસ્ત્રનો ઊંડો અભ્યાસ હોય અને તે જ્ઞાનને પચાવેલું પણ હોય, શાસ્ત્રનું એને અનુસંધાન હોય અને એને પચાવેલું હોય, એને જીવનની અંદર અનુસરતો હોય અને દ્રઢતાથી અનુસરીને ભગવાનનું મહાત્મ્ય જાણીને અને શાસ્ત્ર વચનની માધ્યમે કરીને જ્ઞાન મેળવીને ભગવાનનું અતિશય મહાત્મ્ય એને જાણ્યું હોય અને મહાત્મ્ય જાણીને ભગવાનનો આશ્રય કર્યો હોય, આ જગતને નાશવંત જાણ્યું હોય, કારણ કે ભગવાનનું સગુણ પણ આમાં શાસ્ત્રની અંદર મહારાજે આગળ વચનામૃતમાં બતાવ્યું છે શાસ્ત્રના કેવા વચનમાં શાસ્ત્રનું શું જ્ઞાન હોય કે જીવાત્માએ જે સમજ્યું પણ હોય ને પચાવ્યું પણ હોય. કારણ કે આપણે કેવું છે કે વાકપટુતાની માટે ઘણા એને બોલતા આવડતું હોય છે, પચાવતા નથી, એટલે વાણીમાં છે વર્તનમાં નથી. એટલે મહારાજ અહીંયા આગળ બે વસ્તુ સમજાવી કે જેને બુદ્ધિ વિશાળ હોય એટલે શાસ્ત્રનો જેને ઊંડો અભ્યાસ હોય, જ્ઞાન હોય, સમજણ હોય, અને કેવા પ્રકારની સમજણ, તો એક તો ભગવાનનું સગુણપણું, સગુણપણું અને નિર્ગુણપણુંની વ્યાખ્યા આપણા શાસ્ત્રોમાં બહુ વિસ્તારથી કરી છે. સંસ્કૃતમાં સમજીએ સગુણપણું એટલે જે પ્રકૃતિ માયા આદિના બંધનના પ્રભાવયુક્ત હોય, બંધન અથવા પ્રભાવયુક્ત હોય. જેમ શરીર છે તો આ પ્રકૃતિ અને માયાના બંધન, માયાના જે ત્રણ ગુણ, અહંકારથી જે ઉત્પન્ન થયેલા રજ સત્તમ, એ ત્રણ ગુણથી ઉત્પન્ન થયેલું આ શરીર છે, આ પંચભૂત છે, સૃષ્ટિ છે, એટલે ત્યાં એ સગુણપણું જે જડતાથી તમે જોઈ શકો છો, એટલે પ્રકૃતિ અને માયાના બંધન પ્રભાવથી યુક્ત જે સ્વરૂપ એટલે શરીર અને હોય જે જોઈ શકાતું હોય તેને સાકારપણું હોય, અને બુદ્ધિ જ્ઞાન સ્વભાવ એનું અરૂપપણું છે, એટલે કે દેખાતું નથી પણ અનુભવાય છે, એ પણ માયાના પ્રભાવથી જ છે. જે બુદ્ધિ છે, મન છે, જે જ્ઞાન છે, સ્વભાવ છે, પ્રકૃતિ છે, આ બધું એ શરીરથી આપણે જડતાથી કદાચ ન જોઈ શકીએ પણ અનુભવાય છે. તો બે પ્રકારના સગુણ બતાવ્યા છે શાસ્ત્રોની અંદર, કે એક તો સાકાર સશરીર અને અશરીર, એ બે પ્રકારે ગુણ બતાવ્યા છે શરીર સાથેનું જે જડતાથી જોઈ શકીએ છીએ, અશરીર એટલે અનુભવી શકીએ છીએ, ભાવથી અનુભવી શકીએ છીએ. એવા જે પ્રકૃતિ અને માયાથી બંધનયુક્ત જે હોય એને સગુણ સ્વરૂપ કીધું છે. ભગવાનના જે અવતારો મહારાજ લેતા હોય ત્યારે સગુણ સાકાર પણ મારે દિવ્ય છે, ભગવાન સ્વતંત્ર છે. એક વસ્તુ જ્યારે આ વચનામૃત આપણે વાંચીએ છીએ ત્યારે આ વસ્તુનું ચોક્કસ અનુસંધાન રાખીએ કે ભગવાન સ્વતંત્ર છે અને ભગવાન જે પણ કંઈ પોતે ધારણ કરે છે એ પોતાના સ્વેચ્છાથી ધારણ કરે છે. મહારાજ સગુણપણું પણ ધારણ કરતા હોય, નિર્ગુણપણે પણ રહેતા હોય, મહારાજના દરેક પ્રકૃતિ અંગો અવયવો બધું દિવ્ય છે, એટલે એમાં કોઈ માયિક ભાવ નથી, એ બંધન મુક્ત જ છે. પણ જ્યારે મહારાજ ભગવાન મનુષ્ય ચરિત્ર કરતા હોય અથવા તો જ્યારે કોઈ સંસારિક લીલા કરતા હોય, કોઈ દૈવી લીલા કરતા હોય, ત્યારે એમાં જેવા ગુણને મહારાજને અનુસરવા જોઈએ, જે લક્ષ્યને જે હેતુને ધ્યાનમાં રાખીને એ ગુણને અનુસરે છે, પણ એ સ્વતંત્રતાથી અનુસરે છે. પણ રૂપમાં કેવું દેખાય, તો કે પ્રકૃતિક દેખાય. મહારાજ આપ મનુષ્ય ચરિત્ર કરતા હોય તો મનુષ્ય જેવા જ લાગતા હોય છે, દિવ્ય. મહારાજના અવયવો અંગો ઐશ્વર્ય બધું દિવ્ય છે, પણ છતાંય દેખાય કેવું, તો કે જડથી આપણને આપણા જેવા જ દેખાય. એટલે એ ભગવાનની લીલા છે, અને લીલાએ કરીને જે મનુષ્યનું છે કર્મબંધન આધીન છે, પણ ભગવાનનું છે સ્વતંત્ર છે, દિવ્ય છે. એટલે એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી અહીંયા શાસ્ત્ર એમ સમજાવે છે કે ભગવાનનું સગુણપણું એટલે પ્રકૃતિ માયા આદિના બંધને યુક્ત જે હોય ત્યારે સગુણપણું કીધું છે. નિર્ગુણપણું પ્રકૃતિ માયા આદિના પ્રભાવ અને બંધનથી મુક્ત હોય, એટલે જ્યારે દિવ્ય ચરિત્ર ઐશ્વર્ય સ્વતંત્ર જે લીલાઓ કરતા હોય, મનુષ્ય ભાવથી પર થઈને જ્યારે લીલા કરતા હોય ત્યારે એમનું નિર્ગુણપણું છે, અને અન્ય અન્વય અને વ્યતિરેક તેને સમજતો હોય. અન્વયપણું મહારાજે બહુ સુંદર વ્યાખ્યા આપણને અન્વય અતિરેકપણાની વચનામૃતમાં સમજાવી છે. એમાં અન્વયપણું એટલે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ દેહનું એકાત્મ ભાવ. માનો કે આપણું શરીર છે જીવનું, આ જીવની અંદર સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીર છે, એના અંદર જીવ રહેલો છે. શરીરની અંદર જીવ એવો ભળી ગયો છે, તમને ઘા વાગે છે શરીર ઉપર પણ વેદના થાય છે જીવને. કેમ કે જીવ એમાં એકાત્મ ભાવથી ભળી ગયો છે. જેમ શરીર મનુષ્ય માટે દ્રષ્ટાંત સમજાવું છું વાલા ભક્તો, કે શરીરી એ જીવ છે, શરીર એ માધ્યમ છે, પંચભૂતનું જળ સાધન છે, પણ એ જળ સાધનની અંદર જયારે ચૈતન્ય ભાવ આત્મભાવ એવો વ્યાપ થઈ ગયો, નક્ષિક પર્યંત એટલો વ્યાપ થઈને રહ્યો છે કે એની અંદર ભળી ગયો છે, એકાત્મ ભાવે રહી ગયો છે, પછી શરીર ઉપર કંઈ આપણને વ્યાધિ થાય તો એની અસર આત્મા આપણો અનુભવ કરે છે, કારણ કે એકાત્મ ભાવ છે. અને એ રીતે અન્વયપણું એટલે એકાત્મ ભાવે હોવું, જેમ કોઈ સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહમાં એકાત્મ ભાવે જીવ હોય છે એવું એકરૂપ થઈ જાય છે, એ જીવનું અન્વયપણું છે. અને વ્યતિરેકપણું એટલે પૃથકપણું, જ્યારે જીવ એ પોતાને જ્ઞાને કરીને એ ડિસ્ટિંક્ટ અલગ સેપરેટ જયારે પોતાને સ્થૂળ સૂક્ષ્મને કારણ દેહથી જુદાપણે આત્મજ્ઞાન સ્વરૂપે હું આત્મા છું એવું જ્ઞાન થઈ જાય અને આત્મસત્તારૂપે જયારે વર્તે, સત્તા શરીરને ગુલામ કે આધીન કે એની અંદર ભળી ન જાય, શરીરના ઇન્દ્રિયોની અંદર એ પોતાના ઇન્દ્રિયના વિષયને પોતાનો વિષય ન ગણે, આત્માને પોતાને સત્તા માને અને ઇન્દ્રિયોને માત્ર એનું સાધન માને. અત્યારે કેવું છે કે આપણું શરીર ઇન્દ્રિયો એ જ હું થઈ ગયું છું, આપણે પોતાને આત્માના સ્થિતિને ભૂલી ગયા છીએ અને એટલે દેહ અને દેહના સુખને જ પ્રાધાન્ય આપીએ છીએ, જગત અને જગતના સુખને જ પ્રાધાન્ય આપીએ છીએ અને એના માટે જ રાત દિવસ મહેનત કરીએ છીએ. કરવી જોઈએ, દેહના પોષણ માટે જરૂરી છે, પણ એ જ્ઞાન એ કલ્યાણનું જ્ઞાન, મોક્ષનો માર્ગનું જ્ઞાન નથી. મોક્ષનો માર્ગનું જ્ઞાન કેવું હોય તો કે આ શરીર નાશવંત છે અને આના જે પણ સુખ આપણે મેળવીએ છીએ અને ભોગવ્યા છે અથવા તો આની સાથે આપણે એના માટે મજૂરી કરીએ છીએ, બધું જગતમાં એમને રહેવાનું છે. આત્મ કલ્યાણ માટે આત્માને જાગૃત કરીને, ભગવાનની ભક્તિ કરીને, ભગવાનના રાજીપાને મેળવવા માટે સાધન કરવાનું છે. અહીંયા શાસ્ત્ર એમ સમજાવે છે કે અન્વયપણું એકાત્મ ભાવ એને એ ભગવાનનું, એટલે જેમ આ જીવનું એકાત્મ અન્વયપણું બતાવ્યું કે શરીરને બદ્ધ અવસ્થામાં શરીરના એક ભાવે થઈને એકરૂપતાથી થઈ શકે, એ જ રીતે તેમ ઈશ્વર વચનામૃતની અંદર મહારાજે બતાવ્યું છે કે ઈશ્વર માયા બ્રહ્મના અન્વયપણુંને વ્યતિરેકપણું મહારાજે બહુ સુંદરતાથી સમજાવ્યું છે. પણ એમાં પ્રથમના સાતમા વચનામૃતમાં કોઈ વખત વિસ્તારથી વાંચો એની અંદર બહુ મહારાજે વિસ્તારથી સરળ શબ્દોની અંદર આ વાત સમજાવી છે. તેવી જ રીતે અક્ષર બ્રહ્મ ઈશ્વર જીવ અને માયાના કાર્ય જે બ્રહ્માંડ એમને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું અંતર્યામીપણે વ્યાપક અને નિયંતા કહેવા તે ભગવાનનું અન્વયપણું છે. આ સમગ્ર સૃષ્ટિ છે, સમગ્ર અક્ષર બ્રહ્મથી લઈને ઈશ્વર માયા જીવ આદિ જે કંઈ સૃષ્ટિ આ બ્રહ્માંડ માયાની સર્જન આ બ્રહ્માંડની અંદર વ્યાપકપણે અને નિયંતાપણે ભગવાનનો પ્રભાવ, ભગવાનનું ઐશ્વર્ય જે અંદર રહેલું છે, ભગવાનની જે વ્યાપકતા રહેલી છે એ ભગવાનનું અન્વયપણું છે. કારણ કે એક ભાવથી ભગવાન રહેલા છે એમાં, સૃષ્ટિની અંદર ભગવાન એક ભાવે વ્યાપક થઈને રહેલા છે, એ ભગવાનનું અન્વયપણું કહેવાય. અને એનાથી જે અલગ એવું પોતાનું જે ગૌલોકધામ તેને વિશે બ્રહ્મજ્યોતિને એટલે કે પ્રકાશને વિશે અનંતકોટી સૂર્યચંદ્ર સમ પ્રકાશને વિશે જે રહ્યા એવા જે ભગવાનનું સાકાર જે સ્વરૂપ એ ભગવાનનું વ્યતિરેકપણું છે. સંસારમાં રહેલા પણ છે અને સંસારથી પર એને નિયંતા પણ છે, એના પાલક પણ છે, એના પોષક પણ છે અને એના રક્ષક પણ છે. એ ભગવાન પોતે બંને રીતે જ્યારે વ્યાપક થઈને વર્તતા હોય ત્યારે અન્વયપણું કહેવાય અને જ્યારે એ ભગવાન પોતે અક્ષરધામમાં રહે સંકલ્પ માત્રથી નિયંતા તરીકે જ્યારે સ્વામી તરીકે જ્યારે વિરાજમાન હોય ત્યારે એનું વ્યતિરેકપણું આ રીતે શાસ્ત્રની અંદર એના મતને સમજતો હોય. અને ભગવાનની માયા, ભગવાનનું સ્વરૂપ સમજ્યું, સગુણપણું, નિર્ગુણપણું, અન્વયપણું, વ્યતિરેકપણું, આપણે જીવાત્માને જ્ઞાન હોય, સમજણ હોય ભગવાન આ રીતે હોય તો કેવા સમજવા, આ રીતે હોય, આ બધું એને જ્ઞાન હોય, બુદ્ધિ વિશાળ હોય એટલે એને શાસ્ત્રનો અભ્યાસ કરીને એ વસ્તુને પચાવી પણ હોય, ખાલી જાણી હોય જરૂરી નથી. અને ભગવાનની માયા થકી જે જે સર્ગ, સર્ગ એટલે સર્જન, ભગવાનની જે માયા, માયા પણ ભગવાનની છે. ભગવાનની માયા હમણાં જે વ્યાપકપણું અને અતિરેકપણું આપણે સમજ્યું ને એનું વિશ્લેષણ મહારાજ અહીંયા સમજાવે છે. ભગવાનની જે માયા થકી જે જે સર્ગ એટલે જે જે સૃષ્ટિનું સર્જન માયા થકી જે એટલે ત્રણ ગુણ જે થયા, અહંકાર થયો, રજ સત તમ અને પંચભૂત થયા, પૃથ્વી થઈ, તેજ વાયુ આકાશ જળ અને પાંચ કર્મેન્દ્રિયો થઈ, પાંચ જ્ઞાનેન્દ્રિયો થઈ, અંતઃકરણ એના દેવતા, આ બધી જે રચના છે આ બધી એ ભગવાનની માયા થકી, ભગવાનની ઉત્પત્તિ ભગવાને કરેલી છે, માયાના માધ્યમે કરીને ભગવાને ઉત્પત્તિ કરેલી છે. તેને સમજતો હોય, તેની સ્થિતિ શું કહેવાય એનું જ્ઞાન એ જીવાત્માને હોય. અને તે ભગવાનના જે પૃથ્વીને વિશે અવતાર થયા તેની રીત સમજતો હોય, ભગવાનની માયાને પણ સમજતો હોય અને આ ધરા ઉપર ભગવાન એ જે જે લીલાઓ કરવા માટે જે અવતાર ધારણ કરતા હોય છે, જે ધર્મ જેમ ગીતાની અંદર ભગવાને કીધું ને અર્જુનજીને કીધું કે મારા અને તારા આ ધરા ઉપર અનેક અનંત અવતારો થયા છે. તમને યાદ નથી, મને યાદ છે. ભગવાન કૃષ્ણ ગીતામાં 4th અધ્યાયની અંદર આ વાત બહુ સુંદરતાથી મહારાજે સમજાવી છે. અને એમાં મહારાજે કીધું છે કે ગીતામાં મહારાજે કીધું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર ભવતિ ભારત. ભગવાનનો આ પૃથ્વી પર પ્રાગટ્યનો હેતુ મહારાજ બતાવે છે, જ્યારે જ્યારે પૃથ્વી પર ધર્મની ગ્લાનિ થાય છે, અધર્મનો વૃદ્ધિ થાય છે, ત્યારે ધર્મની રક્ષાને માટે, સાધુ પુરૂષોની રક્ષાને માટે, અધર્મના ઉચ્છેદન માટે સંભવામી યુગે યુગે ભગવાન અનેક અવતારો ધારણ કરતા હોય છે. એની રીત એટલે ભગવાનના પ્રાગટ્યની રીત, ભગવાનના પ્રાગટ્યનો હેતુ, એના ચરિત્રો એને અહીંયા સમજતો હોય. એટલે એ રીતે અને ભગવાને કીધું કે જન્મ ગીતામાં જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યવેતિ તત્વતઃ ત્વક્ત્વા દેહમ પુનઃ જન્મ ન એતિ મામ એતિ સ અર્જુન. હે અર્જુન, જ્યારે જીવાત્મા મારા જન્મ અને કર્મને દિવ્ય જાણે છે, એની રીત જાણે છે, એને દિવ્ય જાણે છે, એમાં ભરોસો, વિશ્વાસ, એની અંદર પ્રેમ, એની અંદર આસ્થા જ્યારે જીવાત્મા દ્રઢ કરે છે, ત્યારે એ જીવાત્મા દેહાંતે જ્યારે શરીરનો ત્યાગ, ત્યક્ત્વા દેહમ, એ જ્યારે દેહનો ત્યાગ કરે છે, ત્યારે પુનર્જન્મ ન હિતે, એને પુનર્જન્મ લેવો નથી પડતો. પણ મામેતિ સ અર્જુન, મને પામે છે, મારા સ્વરૂપને, મારા ધામને પામે છે, એવું ગીતાજીમાં ભગવાને કીધું છે. તો એ ન્યાયે મહારાજ કહે છે અહીંયા વચનામૃતમાં કે ભગવાનના જે જે અવતારો થયા તે અવતારોને પણ એ જીવાત્મા સમજતો હોય. અને આગળ મહારાજ સમજાવે છે, અને જગતની ઉત્પત્તિ કાળે, આ વસ્તુ, આ શબ્દોને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળજો વાલા ભક્તો, જગતની ઉત્પત્તિના કાળે, જ્યારે ભગવાને આ સંસારની, આ જગતની ઉત્પત્તિ કરી તે સમયે ભગવાન જે પ્રકારે અક્ષરરૂપે વર્તે છે, કોણ વર્તે છે? ભગવાન સ્વયં વર્તે છે. જે હમણાં વ્યાપક ને અનિરેક આપણે અન્વયપણું જે બતાવ્યું ને કે ભગવાન સર્વસૃષ્ટિની અંદર જે એકાત્મ ભાવે વર્તતા હોય, ત્યારે એનું એ અન્વયપણું ભગવાને બતાવ્યું. અહીંયા પણ મહારાજ એ જ વાત સમજાવે છે, જગતની ઉત્પત્તિના સમયે ભગવાન જે પ્રકારે અક્ષરરૂપે વર્તે છે, અક્ષરરૂપે પણ પરમાત્મા વર્તે છે, એમાં ઐશ્વર્ય પરમાત્મા પોતાની સામર્થ્ય શક્તિનું એમાં સંચાર કરીને એ ભગવાન એની અંદર રૂપે એ વર્તે છે, અને પ્રકૃતિ પુરુષ રૂપે પણ વર્તે છે, અને તથા વિરાટ રૂપે વર્તે છે, તથા બ્રહ્માદિ જે પ્રજાપતિ તે રૂપે વર્તે છે, તથા જીવના કલ્યાણને અર્થે નારદ સંકાદિક રૂપે વર્તે છે, તે સર્વની રીત પણ સમજે. આપણા ઉપનિષદોની અંદર, અધ્યાત્મ ઉપનિષદની અંદર આ વાત લખી છે, અનંત શરીરે નિહતો ગૃહાયામજ એકો નિત્યમ પૃથ્વી શરીરમ છ, પૃથ્વી મારું શરીર છે, તેજ શરીર, વાયુ શરીર, યસ્ય આકાશ શરીર, મન શરીર, બુદ્ધિ શરીર, અહંકાર, આ બધા ભગવાન કહે છે મારા શરીર છે. અને એને છેલ્લે લખ્યું, એ સર્વભૂતા પરમાત્મા દિવ્યો દેવ એકો નારાયણ. આ સમગ્ર જળ ચૈતન્ય જગત ભગવાનના શરીરના અવયવ છે, અને એ ભગવાન તેમાં આત્મા રૂપે રહ્યા છે. જેમ શરીરના અંગો છે એની અંદર આત્મા જેમ સંચારીને રહે છે, એમાં સમગ્ર સૃષ્ટિ, એમાં આત્મા, એમાં ચૈતન્ય, એમાં સામર્થ્ય, શક્તિ, ઐશ્વર્ય જે પણ દેખાય છે એ બધું પરમાત્માના પરમ પ્રતાપે છે. એટલે પરમાત્મા એમાં આત્મા રૂપે રહે છે. અને પુરૂષોત્તમ ભગવાનને સર્વથી પર અને નિરાકાર સમજતો હોય. વાલા ભક્તો, ભગવાનને આ સમગ્ર જગત સૃષ્ટિની અંદર ભગવાન વ્યાપકપણે આત્માના સ્વરૂપે રહેલા છે એ તો સમજે છે, પણ સર્વથી પર છે, સર્વના નિયંતા છે, સર્વના ધારક છે, સર્વના સ્વામી છે, એને નિર્વિકાર છે એમ સમજતો હોય. ભગવાનનું આવું મહાત્મ સમજતો હોય, એવી રીતે જેની સૃષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશ્રય છે. જેને આ સમગ્ર સૃષ્ટિ, એની અંદર આ જે સમગ્ર જ્ઞાન, એ જ્ઞાનના આ સમગ્ર તત્વો, આ પંચભૂત, પંચ શરીર, પંચ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો વગેરે તમામ, એની અંદર આ સૃષ્ટિ, એની રચના, ભગવાનના અવતાર, આ બધું જેને જ્ઞાનને સમજ્યો હોય, પચાવ્યું હોય, અને પછી ભગવાનનું એવું મહાત્મ્ય સમજ્યો હોય કે આવા મોટા ભગવાન, આવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, આવા સામર્થ્યવાન ભગવાન મને મળ્યા છે, એનો એને દ્રઢ ગૌરવ હોય, એને ભરોસો હોય, એને ગુમાન હોય, એવો જે ભગવાનનો ભક્ત ભગવાનના શરણે જ્યારે સમજણપૂર્વક જાય, ત્યારે એને જ્ઞાનથી, એને સમજણથી, આશરો બુદ્ધિથી એને આશ્રયિત કર્યો કહેવાય. અને ભગવાનનો દ્રઢ આશરો કરે છે પછી એને બુદ્ધિનો આશરો કરીએ, અને ભગવાનનો દ્રઢ આશરો છે તેવી રીતે બુદ્ધિથી જેને ભગવાનનો દ્રઢ આશરો, તે બીજાનો ટાળ્યો તો ટળે નહીં, પણ પોતાનો ટાળ્યો એ ટળે નહીં. એક વખત આ જ્ઞાન, એટલા માટે મેં પહેલો શબ્દ વાપર્યો કે જ્ઞાનને જાણ્યું હોય જરૂર નથી, પચાવ્યું પણ હોય તો જ, જ્યારે પોતાનું મન પણ જ્યારે કંઈક બીજા તર્ક કરે, બીજો વિકાર કે વિકૃત વિચાર આવે, ત્યારે આપણું મન પણ એમાં સંશય કરે નહીં અને એની અંદર આપણને શાસ્ત્રમાં વચનમાં વિશ્વાસ રહે. જ્ઞાનનું એ પ્રતિક છે વચનમાં, શાસ્ત્ર વચનમાં એને ભરોસો છે, વિશ્વાસ છે. એટલે પોતાનું બુદ્ધિ કદાચ વિકાર વિકૃત તર્ક કરે તો એને માને નહીં. એટલે અહીંયા મહારાજે શબ્દ સ્પષ્ટ લખ્યો કે બીજાનો ટાળ્યો તો ટળે નહીં, પણ પોતાનો ટાળ્યો પણ ટળે નહીં. પોતાને પણ હવે સમજવું કે આ ધર્મ નથી ને આ ખોટું છે તો એ મનાય નહીં, કારણ કે એમાં ભરોસો એટલો બુદ્ધિને એ થઈ ગયો છે એ શાસ્ત્ર વચનની અંદર. એટલે એ રીતે એને બુદ્ધિપૂર્વક જેને દ્રઢ આશરો કર્યો હોય તેને એ કરે. અને ભગવાન મનુષ્ય દેહ ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને બુદ્ધિને વિશે ભ્રાંતિ થાય નહીં. ભગવાનના મનુષ્ય ચરિત્ર જુએ શરીર ધારણ કરીને કે દિવ્ય ચરિત્ર જુએ તો પણ એમાં દિવ્યતા જુએ, કારણ કે ભગવાનની મોટપનું એને સમજણ છે, મહાત્મ છે, જ્ઞાન છે કે ભગવાન ભલે મનુષ્ય ચરિત્ર કરે છે પણ એ છે દિવ્ય, એ સ્વતંત્ર છે, એ અંતર્યામી છે, એ સર્વના નિયંતા છે, સર્વના સ્વામી છે, સર્વના ધણી છે અને કાળકર્મ માયાના આધીન નથી, એના પણ એ ઉપર છે, નિર્વિકાર છે. એવો જેને ભગવાનનો દ્રઢ આશ્રય હોય તો ભગવાનના મનુષ્ય ચરિત્ર સામર્થ્યવાળા પણ હોય અને અસમર્થ એટલે મનુષ્ય જેવા લાચારી પણ મહારાજ ઘણી વખત બતાવતા હોય કે ભગવાન એવા દુઃખને પણ મહારાજ મંદવાળ ગ્રહણ કરતા હોય, મહારાજ ક્યાંકથી ભાગતા હોય, મહારાજે જેમ રણછોડ કર્યા થયા એમ મહારાજ ઘણા બધા એવા લીલા ચરિત્રો આપણે મહારાજના કથાઓમાં પણ આપણે સાંભળીએ છીએ. એટલે એવા જે શાસ્ત્રોના જે પ્રમાણો છે એને જોઈને એને ભગવાનનો એવો દ્રઢ આશ્રય કર્યો છે, વિશ્વાસ એવો બેઠો છે, મહત્તા ભગવાનની સમજ્યો છે કે ભગવાનના ચરિત્રથી પણ એ ડોલાયમાન થતો નથી. એને બુદ્ધિ ભ્રાંતિ ન થવા દે, એને બુદ્ધિમાં એ ભ્રાંતિ થાય નહીં એમ કહી અને મહારાજે અહીં આગળ આશ્રયનું અંગ સમજાવ્યું. ફરી વાલા ભક્તો આપણે પુનઃ પ્રશ્નને યાદ કરીએ, એક સાધન એવું કહ્યું કે જે ભગવાનને અતિ રાજી કરી શકે છે. દરેક સાધનો ભગવાનને રાજી કરે છે પણ એમાં સર્વશ્રેષ્ઠ સાધન, બળવાન સાધન, જો સશક્ત સાધન, સામર્થ્યવાન સાધન જો કંઈ હોય તો એ ભગવાનનો દ્રઢ આશ્રય છે. દ્રઢ આશ્રય કેવો? તો પોલ વગરનો, જેને ભગવાનમાં આશ્રય જેને દ્રઢ હોય, મન કર્મ વચને ભગવાનને શરણાગત થયો હોય, ભગવાનના ગમતામાં રહે અને એને અનુસરવાની રીત મહારાજ અહીંયા વચનામૃતમાં ત્રણ પ્રકારે બતાવી. મૂળપણાની ભક્તિ, પછી પ્રીતિની ભક્તિ, પ્રીતિનો આશ્રય, અને જે મહારાજે ત્રીજો બુદ્ધિથી એટલે જ્ઞાનથી કરેલો આશ્રય, આ ત્રણ પ્રકાર મહારાજ અહીંયા વિસ્તારથી આપણને સમજાવ્યા. અને એ સમજાવીને મહારાજ એમ પૂછે છે, અમે એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે. મહારાજે પહેલા તો આ બધી આપણને જ્ઞાનની વાતો સમજાવી કે આ રીતે હોઈ શકે અને હવે મહારાજ બધાને પૂછે છે, કહો તો તમને એક પ્રશ્ન પૂછું. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, પૂછો મહારાજ. મહારાજે બધાને આ વાત સમજાવી પછી મહારાજ કે લાવો હવે અમે તમને પ્રશ્ન પૂછીએ, તમે કહો તો પૂછીએ. એટલે સ્વામીએ કીધું, ના ના મહારાજ પૂછો. પછી એમ પૂછ્યું જે મહારાજે પછી પ્રશ્ન પૂછ્યો, અમે કયા જે ત્રણ અંગ તેમાં તમારું કયું અંગ છે? કયા અંગ મહારાજે ત્રણ કયા? મહારાજે એક બતાવ્યું મૂળપણાનું, બીજું પ્રીતિનું અને ત્રીજું જ્ઞાનનું. આ ત્રણ અંગ મહારાજે શેના માટે બતાવ્યા? આશ્રય માટે બતાવ્યા. ફરી કહું છું, સાધન કરતા સાધ્યનો મહિમા વધારે છે. ભગવાનને રાજી કરવા માટે જે આશ્રય કરવો પડે એ આશ્રયના ત્રણ પ્રકાર અહીં આગળ બતાવ્યા. મહારાજ કે અમે જે કયા એવા ત્રણ અંગ તેમાં તમારું કયું અંગ છે? મહારાજે બધાએ સમગ્ર સભાને પૂછ્યું કે ભાઈ કયું અંગ છે, અને એ ત્રણ અંગમાં ભગવાનના ભક્તને મિશ્રિત હોય પણ તેમાં જે અંગ પ્રધાન હોય તેનું અંગ કહેવાય. મહારાજ કે ઘણા એવા હોય કે જેની અંદર મિશ્રિત હોય, તમને બધું દેખાતું હોય, પ્રેમ પણ દેખાતો હોય, તમને મૂળપણું પણ દેખાતું હોય, સમજણ પણ દેખાતી હોય, એવું મિશ્રિત હોય પણ એમાં એક વધારે વિશેષ હોય એનું અંગ કહેવાય. બીજું અનુસરતા હોય પણ એ જેની અંદર વધારે એને રૂચિ હોય એને વિશેષપણું કહેવાય. એનું એક અંગ દ્રઢ હોય, એ પ્રધાન હોય તેને એ અંગ કહેવાય. તો મૂળપણાનું, પ્રીતિનું અને સમજણનું એ જે ત્રણ અંગ છે તેમાં તમારું કયું અંગ છે? એટલે મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું, મુક્તાનંદ સ્વામી તમારું કયું અંગ છે? પછી કીધું, ઘણા તમે એમ કહો કે મહારાજ અમને તો પ્રેમ પણ છે, અમને તો જ્ઞાન પણ છે અને અમને તો જડતા પણ છે, અમે કંઈ મૂકવાની છોડવાના નથી, અમને કદાચ હવે બીજું કંઈ થાય તો એને ભલે, કંઈ સમજણ થાય તોય ભલે, ન મળે તોય ભલે, અમે આ મૂકવા નથી. તો ત્રણેય મહારાજ કહે કે એ તો હોય, ત્રણેય હોય પણ એમાં એક પ્રધાનપણે વર્તતું હોય એ કયું અંગ છે એનું તમારો સ્વભાવ કહેવાય, એવું તમારું અંગ કહેવાય. આપણે પણ આ ત્રણમાંથી એક અંગને દ્રઢ ઓળખવું પણ પડશે અને દ્રઢ કરવું પણ પડશે, આપણું કેવું અંગ છે અને જે અંગ હોય એને દ્રઢ કરવું. ત્યારે પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, અમારે તો સમજણનું અંગ છે. અમે મહારાજ જે પણ આપની કૃપાથી શાસ્ત્રનો યોગ થયો, અભ્યાસ થયો અને એના દ્વારા અમે જે શાસ્ત્ર વચન જે વાંચ્યા, સમજ્યા અને પચાવ્યા એનાથી અમે આપની મોટપ જાણીએ છીએ, એટલા માટે અમારે તો સમજણનું અંગ મોટું છે. અને બીજા સાધુઓએ પણ જેને જે અંગ હતા તે કયા? બીજા સંતોએ પણ જેના જે અંગ હતા એ એમને મહારાજની સન્મુખ કહ્યા. એટલે એક વાત બહુ સુંદર અહીંયા સમજવા જેવી છે, કોઈ એવું ન કેવું કે આ અંગ એનું મજબૂત છે માટે એક જ એ અંગ સાચું છે. દરેકના અંગ જુદા હોઈ શકે, દરેકની પ્રકૃતિ જુદી છે, દરેકની સમજણ જુદી છે, દરેકનો સ્વભાવ જુદો છે. એટલે ત્રણમાંથી કોઈ પણ અંગ હોઈ શકે, કોઈને પ્રીતિનું અંગ હોય, કોઈને જ્ઞાનનું અંગ હોય, કોઈને મૂળપણાનું અંગ હોય, પણ એથી કરીને એની ભક્તિ ન્યૂન નથી થતી, એનો આશ્રય ન્યૂન નથી થતો. પણ એ બળવાન હોવું જોઈએ, એની અંદર પોલ ન હોવી જોઈએ. આ વચનામૃતનો અર્થ એવો છે, કદાચ મૂળપણે ભક્તિ કરતા હો તો એને તરછોડવાની જે અહીંયા શાસ્ત્રોએ વાત નથી કરી, પણ એ મૂળપણે કેવું હોવું જોઈએ કે બ્રહ્મા આદિ આવીને ડોલાવે તો પણ ડોલે નહીં. ત્યારે એને એ દ્રઢતા કહેવાય, ત્યારે પોલ વગરનું કહેવાય, ત્યારે મહારાજ રાજી થાય, ત્યારે એ આશરો પણ કલ્યાણનું કારણ બની શકે છે. પ્રીતિથી હોય, એને શાસ્ત્રનું જ્ઞાન નથી, પણ છતાંય ભગવાનમાં પ્રેમ એવો છે કે ભગવાનને ગમતું મૂકીને ક્યાંય બીજું વર્તવા મન ચલાયમાન થતું નથી. તો એવી જે પ્રેમ છે, એ પ્રેમે કરીને જેને આશરો છે એ પણ એને કલ્યાણનું સાધન બને છે. અને ત્રીજું જે મહારાજે અંગ બતાવ્યું, જ્ઞાનનું સમજણનું અંગ, મહારાજે કીધું પરમાત્માનો એક એવો દ્રઢ મહિમા સમજ્યો છે કે એ મહિમાએ કરીને એ જીવાત્મા એ ભગવાનને નારાજ કરવા, ભગવાન કુરાજી થાય એવું કોઈ પણ વર્તન કરવા એ તૈયાર નથી. પોતાનું કલ્યાણ બગડે, પોતાનો મોક્ષ બગડે એવું કોઈ સાધન એક જીવાત્મા કરે નહીં. એવી જેને સમજણ છે, દ્રઢતા છે, એવું જ્ઞાનનું અંગ જેને પરિપક્વ છે, એને મહારાજ કે જ્ઞાનનું અંગ અનુસરે તો એનાથી પણ જીવાત્માને ભગવાનનો દ્રઢ આશ્રય થાય. પણ એ પોલ કેવી હોવી જોઈએ કે બીજાની ટાળી તો ટળે નહીં, જ્ઞાનનું અંગ જયારે મજબૂત હોય તો બીજાનું ટાળ્યું તો ટળે નહીં, પણ પોતાનું મન પણ વિકાર કરે તો પણ એ ભગવાનનો અને શાસ્ત્રોનો માર્ગ મૂકે નહીં, ત્યારે એને એ જ્ઞાનનો દ્રઢ આશ્રય કર્યો કહેવાય. એટલે એવા પ્રકારે ત્રણ આશ્રયમાંથી જે આશ્રય દ્રઢ કરે, પોલ વગર, ફરી શબ્દ વાપરું છું, પોલ વગર, એવો જે દ્રઢ આશ્રય કરે એ જ આશ્રયથી ભગવાન રાજી થાય છે. અને ભગવાન રાજી થાય તો મેં કીધું એમ કે જીવાત્મા કર્મબંધન, માયાના બંધનથી મુક્ત થાય છે અને અક્ષરધામનો અધિકારી બને છે. ઇતિ વચનામૃત 33મું ગરડા પ્રથમનું 33મું સહેજાન સ્વામી મહારાજની જય.